એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક ખરેખર અદ્ભુત પુસ્તક પર ચર્ચા કરવાના છીએ, બિજલ પી ત્રિવેદીનું લખેલું બ્રેથ ફ્રોમ સોલ્ટ.
હા નમસ્કાર, આ પુસ્તક એમ કે સિસ્ટિક ફાઇબ્રોસિસ એટલે કે સીએફ વિશે છે. એક ગંભીર બીમારી અને એની સામેની લડાઈમાં વિજ્ઞાન, દર્દીઓનો સંઘર્ષ અને એક એકદમ નવી જ રીતે કરવામાં આવેલો પરોપકાર, વેન્ચર ફિલાન્થ્રોપી, એ બધાની વાત છે.
બરાબર.
અને જાણો છો, આ ખાલી એક મેડિકલ વાર્તા નથી, જરાય નહીં. આ તો આશાની, દ્રઢતાની અને સાથે મળીને કામ કરવાની એક અદ્ભુત ગાથા છે.
સાચી વાત.
એ બતાવે છે કે એક રોગ જે પહેલા તો બાળકો માટે લગભગ એમ સમજો કે મૃત્યુદંડ જેવો હતો, તેને કેવી રીતે વૈજ્ઞાનિક સૂઝબૂઝ અને આખા સમુદાયની તાકાતથી એક એક નિયંત્રિત કરી શકાય એવી સ્થિતિમાં ફેરવી દેવાયો.
એટલે જ મને લાગે છે કે આ વાર્તા આજે પણ બહુ જ મહત્વની છે. તે આપણને શીખવે છે કે કેવી રીતે જટિલ વૈજ્ઞાનિક પડકારોનો સામનો કરી શકાય, ખાસ કરીને જ્યારે દર્દીઓ પોતે જ
સક્રિય ભાગીદાર બને.
બરાબર. અને આ કહાણી તો બીજા ગંભીર રોગો જે દુર્લભ ગણાય છે એમની સામે લડવા માટે પણ એક એક બ્લુપ્રિન્ટ જેવી બની શકે છે.
બિલકુલ. હવે આ પુસ્તક જેમણે લખ્યું છે, બિજલ પી ત્રિવેદી, એ પોતે એક જાણીતા વિજ્ઞાન પત્રકાર છે, એવોર્ડ વિજેતા છે.
હા, મેં વાંચ્યું છે એમનું કામ, નેશનલ જિયોગ્રાફિક, સાયન્ટિફિક અમેરિકન એવી મોટી જગ્યાએ છપાયું છે.
બરાબર. અને એમની ખાસિયત એ છે કે એ વિજ્ઞાનની અટપટી વાતોને પણ એકદમ માનવીય સંવેદના સાથે જોડીને રજૂ કરી શકે છે.
હા, અને એ આ પુસ્તકમાં દેખાય છે, જે રીતે એમણે સંશોધન કર્યું છે ઊંડાણપૂર્વક, ખાલી વૈજ્ઞાનિકો કે ફાઉન્ડેશનના લોકો સાથે જ નહીં,
ના ના, દર્દીઓ અને તેમના પરિવારો સાથે પણ એમણે ઘણો સમય વિતાવ્યો છે.
એ જ, એટલે જ એ આ વિજ્ઞાન, બિઝનેસ અને પેલો વ્યક્તિગત સંઘર્ષ, આ ત્રણેયને આટલી સહેજતાથી વણી શક્યા છે. એમની આ જ ક્ષમતા આ પુસ્તકને ખાસ બનાવે છે મને લાગે છે.
ચોક્કસ. એમની પહોંચ અને વિષય પરની પકડ, એના કારણે જ આ આખી વાત જે ઘણી જટિલ છે તેને આટલી અસરકારક રીતે કહી શક્યા છે.
તો ચાલો હવે પુસ્તકના મુખ્ય વિષય પર આવીએ. બ્રેથ ફ્રોમ સોલ્ટ શેના વિશે છે?
મૂળ તો આ સિસ્ટિક ફાઇબ્રોસિસ સીએફ સામેની લગભગ 80 વર્ષ લાંબી લડાઈનો ઇતિહાસ છે.
સીએફ એટલે પેલો આનુવંશિક રોગ જે ફેફસા અને પાચનતંત્રને અસર કરે છે.
હા બરાબર, જે બહુ જ ગંભીર નુકસાન પહોંચાડે છે. અને લાંબા સમય સુધી તો આ રોગ એક રહસ્ય જેવો હતો, બાળકો માટે તો ખૂબ જ ઘાતક,
ખરેખર દુઃખદ.
અને પુસ્તકનો મુખ્ય હેતુ એ બતાવવાનો છે કે કેવી રીતે આ રોગની શરૂઆતની ઓળખ થઈ, ત્યાંથી લઈને છેક એની પાછળ જે મૂળભૂત આનુવંશિક ખામી છે,
હા,
તેને સુધારતી ક્રાંતિકારી દવાઓ કેવી રીતે વિકસી, એ આખી સફર. લેખિકાને મુખ્ય દલીલ એ છે કે આ ખાલી વિજ્ઞાનની જીત નથી.
તો શું છે?
એ એવું મોડેલ છે જે બતાવે છે કે જ્યારે દર્દીઓ, વૈજ્ઞાનિકો અને પરોપકારી સંસ્થાઓ, ખાસ કરીને પેલા વેન્ચર ફિલાન્થ્રોપીવાળા મોડેલ હેઠળ સાથે મળીને કામ કરે તો કેવા ચમત્કાર થઈ શકે છે.
એટલે આ પુસ્તક આપણને આખી સફર કરાવે છે. 1930માં પેલી ડોક્ટર ડોરોથી એન્ડરસનની ઓળખથી શરૂ કરીને, પછી 1955માં દર્દીઓના માતા પિતાએ જે સીએફએફ, સિસ્ટિક ફાઇબ્રોસિસ ફાઉન્ડેશનની સ્થાપના કરી.
બરાબર.
1989માં પેલા સીએફટીઆર જનીનની શોધ થઈ, અને પછી સીએફએફે જે પેલું સાહસિક પગલું ભર્યું વેન્ચર ફિલાન્થ્રોપીનું, ત્યાં સુધી આખી રોલર કોસ્ટર રાઇડ જેવી વાત છે.
અને આ વેન્ચર ફિલાન્થ્રોપી મોડેલ એ જ આ વાર્તાનો એમ કહોને કે હીરો છે. પુસ્તક વર્ણવે છે કે કેવી રીતે સીએફએફએ, એટલે કે પરંપરાગત રીતે ખાલી ગ્રાન્ટ આપવાને બદલે,
હા એના બદલે,
સીધું જ વર્ટેક્સ ફાર્માસ્યુટિકલ્સ જેવી બાયોટેક કંપનીમાં કરોડો ડોલરનું રોકાણ કર્યું.
ખરેખર એક ચેરિટી સંસ્થાએ.
હા, જોખમી હતું પણ બહુ દૂરનું વિચાર્યું એમણે. અને આ પગલાંને કારણે જ કલ્યાડેકો, ઓરકેમ્બી અને છેલ્લે ટ્રાઇકાફ્ટા જેવી જીવન બદલી નાખતી દવાઓ બની શકી.
વાહ.
અલબત્ત પુસ્તક પેલી દવાઓની અમોચ ઊંચી કિંમતો અને એના નૈતિક સવાલોની પણ વાત કરે છે, એ પણ મહત્વનું છે.
ચોક્કસ. ચાલો તો હવે આ સફરના કેટલાક મહત્વના પડાવ થોડા વધુ ઊંડાણથી જોઈએ. શરૂઆતના વર્ષોમાં તો સ્થિતિ બહુ જ ખરાબ હતી, નહીં?
અરે બહુ જ. સીએફ શું છે એ જ કોઈને બરાબર ખબર નહોતી. પેલી યુરોપની લોકવાયકા હતી ને?
હા, પેલી ખારા ચુંબનવાળા બાળકોવાળી.
એ જ, કે એ લાંબુ નહીં જીવે. પછી ડૉક્ટર ડોરોથી એન્ડરસને 1930માં જોયું કે મૃત્યુ પામેલા બાળકોના પેન્ક્રિયાસમાં ખાસ પ્રકારની ગાંઠો, સિસ્ટ્સ અને ફાઇબ્રોસિસ હતા. ત્યારે એમણે આને અલગ બીમારી તરીકે ઓળખી. પણ ઇલાજ કોઈ નહીં, ફક્ત લક્ષણોની સારવાર બસ.
એટલી નિરાશાજનક સ્થિતિ હશે એ પરિવારો માટે.
એમાંથી જ અવાજ ઉઠ્યો 1955માં. પીડિત બાળકોના માતા પિતા ભેગા થયા અને સીએફએફની સ્થાપના કરી. આ બહુ મોટો વળાંક હતો.
વ્યક્તિગત દુઃખમાંથી સામૂહિક શક્તિ બની.
બરાબર. સીએફએસએ શરૂઆતમાં સારવાર સુધારવા પર ધ્યાન આપ્યું, કેર સેન્ટર્સનું નેટવર્ક બનાવ્યું, સારવારની પદ્ધતિઓ પ્રમાણિત કરી, જેમ કે પોષણ માટે પેન્ક્રિયાટિક એન્ઝાઇમ્સ, ફેફડા સાફ રાખવા ચેસ્ટ ફિઝિયોથેરાપી.
આનાથી ફરક પડ્યો હશે ને?
હા, થોડો. દર્દીઓની જિંદગી થોડી લાંબી થઈ, થોડી સારી બની. અને એ જ સમયમાં પેલો સ્વેટ ટેસ્ટ આવ્યો, પરસેવામાં મીઠાનું પ્રમાણ માપવાની પદ્ધતિ. એ નિદાન માટે બહુ ઉપયોગી સાબિત થઈ.
અને પછી આવ્યો પેલો આનુવંશિક સંશોધનનો દાયકો, 1980નો.
હા, આખી દુનિયામાં વૈજ્ઞાનિકો લાગી પડ્યા કે સીએફ માટે જવાબદાર જનીન કયું છે. અને 1989માં સફળતા મળી. ફ્રાન્સિસ કોલિન્સ અને લેબચીત સુઈની ટીમોએ સાથે મળીને એ જનીન શોધી કાઢ્યું, સીએફટીઆર.
એ બહુ મોટી વાત હતી ખરું ને, વૈજ્ઞાનિક દૃષ્ટિએ?
ઊંચો મોટી, કારણ કે એનાથી પહેલીવાર સમજાયું કે આ રોગનું મૂળ કારણ શું છે.
શું હતું એ કારણ?
આ સીએફટીઆર જનીન છે ને, એ એક પ્રોટીન બનાવે. આ પ્રોટીન આપણા કોષોની બહારની સપાટી પર એક દરવાજા જેવું કામ કરે. શેના માટે? તો મીઠું, ક્લોરાઇડ અને પાણીની અવરજવર માટે.
અચ્છા.
હવે સીએફ દર્દીઓમાં આ જનીનમાં જ ખામી હોય, એટલે પેલો દરવાજો, મતલબ કે પ્રોટીન, બરાબર બને નહીં અથવા કામ ન કરે.
અને એના લીધે પેલું ઘટ પ્રવાહી.
બરાબર. ફેફસા અને બીજા અંગોમાં ચીકણું ઘટ મ્યુકસ જમા થાય, જે શ્વાસ લેવામાં, પાચનમાં બધે તકલીફ ઊભી કરે.
સમજાઈ ગયું. પણ જનીન શોધી કાઢવું અને દવા બનાવવી, એ બે વચ્ચે તો મોટો ગેપ હોય છે ને?
હા, એ જ તો વેલી ઓફ ડેથ કહેવાય છે વિજ્ઞાનમાં. લેબની શોધ અને દર્દી સુધી પહોંચતી દવા વચ્ચેનો ખાડો બહુ મુશ્કેલ હોય એ પાર કરવો. અને મોટી ફાર્મા કંપનીઓ તો આવા દુર્લભ રોગમાં રસ ન લે, પૈસા રોકવા તૈયાર ન થાય.
કેમ?
કારણ કે બજાર નાનું હોય, દર્દીઓ ઓછા હોય, એમને આર્થિક રૂપે ન પોસાય.
ત્યારે સીએફએ શું કર્યું?
અહીં જ સીએફએફએ ઇતિહાસ બદલ્યો. ડૉક્ટર રોબર્ટ બિલના નેતૃત્વ હેઠળ એમણે એક ક્રાંતિકારી નિર્ણય લીધો. એમણે કહ્યું, આપણે ખાલી ગ્રાન્ટ નહીં આપીએ, આપણે
શું કરશે?
એક વેન્ચર કેપિટલ ફર્મની જેમ સીધું જ બાયોટેક કંપનીઓમાં રોકાણ કરીશું.
સીધું રોકાણ? ચેરિટી સંસ્થા?
હા. એમણે વર્ટેક્સ ફાર્મા નામની એક નાની પણ ઉત્સાહી કંપની પર મોટો દાવ લગાવ્યો, કરોડો ડોલર રોક્યા.
શા માટે?
હેતુ સ્પષ્ટ હતો, સંશોધનનું જોખમ ઓછું કરવું અને દવા બનવાની પ્રક્રિયાને ઝડપી બનાવી. એમની સ્ટ્રેટેજી હતી ગોલ પર વધુ શોર્ટ ખરીદવા, એટલે કે અલગ અલગ શક્યતાઓ પર પૈસા લગાવવા.
આ સીએફએ વર્ટેક્સ ભાગીદારી ખરેખર અનોખી લાગે છે.
છે જ. પુસ્તકમાં એની અંદરની વાતો બહુ રસપ્રદ રીતે આપી છે. કેવી રીતે હજારો કેમિકલ્સનું સ્ક્રીનિંગ થયું, પેલું પ્રોટીન ફોલ્ડિંગનું વિજ્ઞાન, અને છેવટે એવા અણુઓ શોધાયા જે પેલા ખામીવાળા સીએફટીઆર પ્રોટીનને સુધારી શકે.
એ અણુઓને શું કહેવાય છે?
બે પ્રકારના, પોટેન્શિએટર્સ જે પ્રોટીનના દરવાજાને ખોલવામાં મદદ કરે, અને કરેક્ટર્સ જે પ્રોટીનના આકારને સુધારે.
અને આ ભાગીદારીનું પરિણામ શું આવ્યું?
પહેલું મોટું પરિણામ આવ્યું કલ્યાડેકોના રૂપમાં, પહેલી દવા જેણે રોગના મૂળ કારણ પર અસર કરી.
વાહ.
જો કે એ ખાલી 4-5% દર્દીઓ માટે જ હતી જેમનામાં એક ખાસ પ્રકારની જનીન ખામી હતી, પણ એમના માટે તો ચમત્કાર, જીવન બદલાઈ ગયું.
અને બાકીના દર્દીઓ માટે?
એમના માટે પછી આવી ઓર્કેમ્બી, જે સૌથી સામાન્ય જનીન ખામી F508del વાળા માટે હતી. એ પણ ઉપયોગી હતી, પણ કલ્યાડેકો જેટલી અસરકારક નહીં, થોડી આડઅસરો પણ હતી, એટલે પડકાર હજુ હતો. અને પછી 2019માં આવ્યો મોટો વિજય, ટ્રાઇકાફ્ટા.
ટ્રાઇકાફ્ટા?
હા, ત્રણ દવાઓનું મિશ્રણ. આ દવા 90%થી વધુ સીએફ દર્દીઓ માટે નાટ્યકીય રીતે અસરકારક સાબિત થઈ. એણે ખરેખર સીએફને એક જીવલેણ રોગમાંથી એક લાંબા ગાળાની નિયંત્રિત કરી શકાય તેવી સ્થિતિમાં ફેરવી નાખ્યું.
90%થી વધુ? આ તો જબરદસ્ત કહેવાય.
પુસ્તકમાં દર્દીઓની વાતો છે જેઓ પહેલાં પોતાના અંતની રાહ જોતા હતા, પણ ટ્રાઇકાફ્ટા પછી ભવિષ્યના સપના જોઈ રહ્યા છે, ભણવું, નોકરી, લગ્ન બધું જ.
અદ્ભુત. પણ આ સફળતાની સાથે પેલો બીજો મુદ્દો પણ છે કિંમતનો.
હા, પુસ્તક એના પર પણ આવે છે. આ દવાઓ ખાસ કરીને ટ્રાઇકાફ્ટા અમછો મોંઘી છે, વર્ષના $3,00,000થી પણ વધુ.
ઓ બાપરે, આટલી બધી?
હા, અને એના પર બહુ વિવાદ છે. પુસ્તક આ મુદ્દાને બરાબર રજૂ કરે છે. સવાલ એ થાય કે જ્યારે CFF જેવી બિન નફાકારક સંસ્થાના પૈસાથી આટલી મદદ મળી તો દવા આટલી મોંઘી કેમ?
વર્ટેક્સ શું કહે છે?
વર્ટેક્સ કહે છે કે સંશોધન પાછળ અબજો ડોલરનો ખર્ચ અને જોખમ છે. બીજી બાજુ CFF પોતાના રોયલ્ટી હક્કો $3.3 અબજ વર્ટેક્સને વેચી દીધા.
એટલે CFFને તો ફાયદો થયો.
હા, ફાઉન્ડેશન આર્થિક રીતે મજબૂત બન્યું, પણ કિંમત પર એમનો પ્રભાવ ઓછો થઈ ગયો. અને વચ્ચે રહી ગયા દર્દીઓ, જેમને દવાની જરૂર છે પણ કિંમત પોસાય એમ નથી.
અને હજુ પેલો 10% વર્ગ પણ છે.
બરાબર, જેમના માટે આ દવાઓ કામ નથી કરતી, એમના માટે લડાઈ હજુ ચાલુ જ છે.
તો આ આખી વાત પરથી પુસ્તકના મુખ્ય સંદેશા શું તારવી શકાય? મને લાગે છે પહેલો મુદ્દો છે આણ્વિક સ્તરે રોગને સમજવાની શક્તિ, નહીં?
બિલકુલ સાચું. જ્યાં સુધી વૈજ્ઞાનિકોએ બરાબર સમજ્યું નહીં કે પેલો CFTR પ્રોટીન કેવી રીતે ગડબડ કરે છે, ત્યાં સુધી તેઓ ચોક્કસ નિશાન સાધી ન શક્યા. જેવી રોગની ક્રિયા સમજાઈ
કે તરત જ ચોક્કસ સારવારનો રસ્તો ખુલ્યો.
બરાબર, આ આધુનિક દવાનો સિદ્ધાંત છે અને ભવિષ્ય માટે પણ આ જ મહત્વનું છે મૂળભૂત સંશોધન.
બીજો મોટો સંદેશ છે દર્દીઓની હિમાયત અને સહયોગની તાકાત. CFF જેવી સંસ્થા એ દર્દીઓના પરિવારોના દુઃખમાંથી જન્મી અને પછી આખા સંશોધન પાછળ મુખ્ય બળ બની.
ખરેખર અદ્ભુત વાત છે. એ દર્શાવે છે કે જ્યારે અસરગ્રસ્ત સમુદાય ભેગો થાય, અવાજ ઉઠાવે, સક્રિય બને, ત્યારે તેઓ વિજ્ઞાન અને નીતિઓ બંનેને પ્રભાવિત કરી શકે છે. પેલું વેન્ચર ફિલાન્થ્રોપી મોડેલ આનું ઉત્તમ ઉદાહરણ છે.
હા, આપણા દેશમાં પણ આરોગ્ય કે બીજા સામાજિક મુદ્દાઓ માટે આવા પ્રયાસો કેટલા જરૂરી છે એ આના પરથી સમજાય.
અને ત્રીજો મુદ્દો, જે આ પુસ્તકનો એકદમ કેન્દ્રવર્તી છે, વેન્ચર ફિલાન્થ્રોપી અને દુર્લભ રોગો માટે દવા વિકસાવવાનો પડકાર.
હા, કારણ કે દુર્લભ રોગો પર ફાર્મા કંપનીઓ બહુ ધ્યાન નથી આપતી.
બરાબર, આર્થિક કારણોસર. પણ CFF બતાવ્યું કે એક બિનનફાકારક સંસ્થા પણ જોખમ ઉઠાવીને, સીધું રોકાણ કરીને નવી દવાઓ શક્ય બનાવી શકે છે. આ મોડેલ બીજા હજારો દુર્લભ રોગો માટે આશા જગાડે છે.
ભારતમાં પણ દુર્લભ રોગો છે, ત્યારે આવા નવા અભિગમો વિચારવા જેવા ખરા.
ચોક્કસ. અને ચોથો મુદ્દો એટલે ચોકસાઈ દવાનો, પ્રિસિઝન મેડિસિન.
એટલે કે વ્યક્તિગત સારવાર.
હા, આ CFTR મોડ્યુલેટર્સ દવાઓ શું કરે છે, એ લક્ષણોને દબાવતી નથી, પણ રોગનું જે મૂળ કારણ છે, પેલી ચોક્કસ આનુવંશિક ખામી, એને જ સુધારે છે.
એટલે દરેક દર્દી માટે અલગ અથવા ચોક્કસ જૂથ માટે અલગ દવા.
બરાબર, આ આરોગ્ય સંભાળનું ભવિષ્ય છે, વધુ અસરકારક અને ઓછી આડઅસરવાળી સારવાર.
પુસ્તકમાં કેટલાક વાક્યો મને બહુ ગમ્યા, જે આખી વાતનો સાર કહી દે છે. જેમ કે પરસેવાની ખારાશ, શ્વાસ લેવાની તકલીફ, આ લક્ષણો જ એક મોટી તબીબી કોયડાને ઉકેલવાની ચાવી બની ગયા.
હા, કેટલી સાદી વાત લાગે, પણ એની પાછળ કેટલું ગહન વિજ્ઞાન છુપાયેલું હતું. એ બતાવે છે કે ક્યારેક જવાબ આપણી સામે જ હોય છે.
બીજું એક વાક્ય જે પરિવર્તન દર્શાવે છે. CFના ઇતિહાસમાં પ્રથમ વખત અમે ફક્ત લક્ષણોની સારવાર નહોતા કરી રહ્યા, અમે રોગ પેદા કરતી મૂળભૂત ખામીને સુધારી રહ્યા હતા.
આ ખરેખર ક્રાંતિકારી હતું. આખી વિચારધારા બદલાઈ ગઈ. માત્ર રાહત નહીં, પણ મૂળમાંથી સુધારો.
અને દર્દી સમુદાય માટે આ વાક્ય જુઓ. CF સમુદાયે ફક્ત વધુ સારી સારવાર માંગી ન હતી, તેઓએ તેની માંગ કરી, તેને ભંડોળ પૂરું પાડ્યું અને તેને ડિઝાઇન કરવામાં પણ મદદ કરી.
કેટલી શક્તિ છે આ વાતમાં. દર્દીઓ ખાલી બેસી ન રહ્યા, તેઓ પરિવર્તનના ભાગીદાર બન્યા. એમના વગર આ ન થાત.
અને છેલ્લે એક દર્દીના શબ્દો જે ખરેખર હૃદયસ્પર્શી છે. ટ્રાઇકાફ્ટા ફક્ત વધુ સારી રીતે શ્વાસ લેવા વિશે નહોતું, તે એવા વિશ્વને પ્રાપ્ત કરવા વિશે હતું જે ક્યારે અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવતું નહોતું.
આ બતાવે છે કે દવાની અસર ફક્ત શરીર પર નથી થતી, એ આશા આપે છે, સપના આપે છે, જીવવાની નવી તક આપે છે. માનસિક અને ભાવનાત્મક રીતે પણ કેટલો ફરક પડે છે.
તો આ પુસ્તકમાંથી કોણ કોણ શીખી શકે શું લાગે છે?
ઘણા લોકો. જુઓ, દર્દી હિમાયત જૂથો માટે તો CFFનું મોડલ, ખાસ કરીને પેલું વેન્ચર ફિલાન્થ્રોપી, એકદમ પ્રેરણાદાયક છે.
હા,
વૈજ્ઞાનિકો અને ડોક્ટરો માટે રોગની ઊંડી સમજ, સહયોગ અને દ્રઢતાનું મહત્ત્વ આમાંથી શીખવા મળે છે. ફાર્મા અને બાયોટેક ઉદ્યોગ માટે દુર્લભ રોગો માટે નવા બિઝનેસ મોડેલ અને ભાગીદારીની શક્યતાઓ દેખાય છે.
અને સરકાર કે નીતિ ઘડનારાઓ માટે?
એમના માટે પણ આ એક મહત્વનો કેસ સ્ટડી છે. દુર્લભ રોગ સંશોધનને કેવી રીતે પ્રોત્સાહન આપવું, દવાના ભાવ કેવી રીતે નક્કી કરવા, બધા સુધી પહોંચ કેવી રીતે સુનિશ્ચિત કરવી, આ બધા મુદ્દાઓ પર વિચારવા માટે.
અને આપણા જેવા સામાન્ય શ્રોતાઓ માટે પણ મને લાગે છે કે આ પુસ્તક સામૂહિક પ્રયાસની શક્તિ, લાંબા ગાળાની દ્રષ્ટિ રાખવાનું મહત્વ અને ગમે તેવી મુશ્કેલીઓ સામે ટકી રહેવાની પ્રેરણા આપે છે, નહીં?
બિલકુલ. એક નાનો સમુદાય પણ ધારે તો શું નથી કરી શકતો, એનું આ ઉત્તમ ઉદાહરણ છે. હાર ન માનવાની વૃત્તિ.
આખી ચર્ચા પછી મને જે વાત સૌથી વધુ પ્રભાવિત કરી ગઈ એ CFFએ અપનાવેલો પેલો બિન પરંપરાગત રસ્તો છે, વેન્ચર ફિલાન્થ્રોપી. એક ચેરિટી સંસ્થાનું આટલું જોખમ લેવું અને સફળ થવું ખરેખર અસાધારણ કહેવાય. અને એ પણ કે જેવી રોગની મૂળ ક્રિયા સમજાઈ કે તરત જ દવાઓ કેટલી ઝડપથી બની.
અને મારા માટે આ વાર્તા ચોકસાઈ દવા પ્રિસિઝન મેડિસિનની અપાર સંભાવનાઓ તો બતાવે જ છે, પણ સાથે સાથે પેલા જટિલ નૈતિક પ્રશ્નો પણ ઊભા કરે છે કે જ્યારે બિનનફાકારક ભંડોળથી દવા બને અને પછી એ આટલી મોંઘી હોય તો એની પાછળની નીતિમત્તા શું? આ વિજયગાથા છે પણ એક ચેતવણી પણ છે.
હા, અને આ ચર્ચા પછી એક વિચાર મનમાં રહી જાય છે. જ્યારે સખાવતી ભંડોળથી આવા નફાકારક ઉત્પાદનો બને ત્યારે જવાબદારી કોની? શું એ જવાબદારી ખાલી રોગ મટાડવા પૂરતી છે કે પછી દવા સૌને પોસાય એ જોવાની પણ છે?
અને બીજો વિચાર એ આવે છે કે શું CFની આ સફળતાની કહાણી ભારતમાં કે બીજે ક્યાંય બીજા અસાધ્ય ગણાતા રોગો સામે લડવા માટે આવા વેન્ચર ફિલાન્થ્રોપી જેવા નવા મોડેલ અપનાવવા માટે એક માર્ગદર્શક બની શકે છે?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.